એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યા છે. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની વાત કરવાના છીએ જેણે અમેરિકન સાહિત્ય પર એમ કે ઊંડી છાપ છોડી છે.
નમસ્કાર.
જ્હોન ડીડિયનનું પુસ્તક ધ વ્હાઇટ એલ્બમ, જે 1979માં પ્રકાશિત થયું હતું.
હા, અને આ પુસ્તક ખબર છે આજે પણ એટલું જ મહત્વનું લાગે છે.
કેમ એવું લાગે છે?
કારણ કે તે જે સમયની વાત કરે છે, મતલબ કે 1960 અને 70નો દાયકો, એ સમયની જે અરાજકતા હતી, વિચારોમાં જે વિખંડન હતું, સત્ય શું છે એની પર શંકા, આ બધું જાણે આજે પણ ક્યાંક ને ક્યાંક આપણી આસપાસ જોવા મળે છે. એટલે એ સમયને સમજવો એ આજના સમયને સમજવામાં મદદ કરે છે એવું મને લાગે છે.
બિલકુલ સાચી વાત. તો ચાલો શરૂ કરીએ લેખિકાના પરિચયથી. જ્હોન ડીડિયન એક કુલ જ પ્રભાવશાળી અમેરિકન લેખક, પત્રકાર અને નિબંધકાર તરીકે એમની ઓળખ છે. એમની લખવાની શૈલી કેવી હતી? એકદમ તીક્ષ્ણ નહીં?
હા, તીક્ષ્ણ, સ્પષ્ટ અને એમ કહી શકાય કે નિર્ભીક પણ. કોઈ વાત કહેતા અચકાય નહીં.
અને એમનામાં એક ખાસ વાત એ હતી કે તેઓ મૂળ કેલિફોર્નિયાના હતા.
બરાબર.
અને આના લીધે, મતલબ કેલિફોર્નિયામાં ઉછર્યા હોવાના કારણે, અમેરિકન સંસ્કૃતિ, ખાસ કરીને પશ્ચિમ કિનારાની સંસ્કૃતિ, ત્યાંના સપનાઓ, ત્યાંના ભ્રમ, ત્યાંના વિરોધાભાસો, આ બધું સમજવાની તેમની પાસે એક અનોખી દ્રષ્ટિ હતી. જાણે સંસ્કૃતિની નસ પકડી શકતા હોય.
અને તેઓ ન્યૂ જર્નલિઝમ નામની શૈલીના મુખ્ય પ્રણેતાઓમાં ગણાય છે.
હા, એ શું છે થોડું સમજાવશો?
એમાં એવું હોય કે પત્રકારત્વની જે હકીકતો છે એની સાથે સાહિત્યિક શૈલી ભળે અને લેખકના પોતાના અંગત અનુભવો પણ એમાં આવે.
ઓ, એટલે ફક્ત રિપોર્ટિંગ નહીં પણ એમાં લેખકનો દ્રષ્ટિકોણ, એમનો અનુભવ પણ મહત્વનો બને.
બરાબર. એટલે રિપોર્ટિંગમાં પણ એક વાર્તા જેવું લાગે, એક પર્સનલ ટચ હોય.
અને રસપ્રદ વાત એ છે કે ડીડીએને પોતાની જે સંવેદનશીલતા હતી, પોતાની ચિંતાઓ હતી.
હા, અને એમ પણ કહેવાય છે કે એમની કેટલીક ન્યુરોલોજિકલ સ્થિતિઓ હતી, તેને એમણે નબળાઈ તરીકે ન જોઈ.
અચ્છા.
પણ એક સાધન તરીકે વાપરી. અને આ વસ્તુએ એમને એ સમયની જે ભાંગી રહેલી સંસ્કૃતિ હતી એના સૂક્ષ્મ કંપનો, એની તિરાડોને પકડવામાં મદદ કરી.
એટલે એમની અંગત સંવેદનશીલતા જ એ સમયના મોટા ચિત્રને સમજવાની ચાવી બની ગઈ એમ.
હા, કંઈક અંશે એવું કહી શકાય.
ધ વ્હાઇટ આલ્બમ પહેલા 1968માં એમનું બીજું એક પુસ્તક આવેલું, સ્લાઉચિંગ ટુવર્ડ્સ બેથલેહેમ, એ પણ બહુ ચર્ચાયું હતું.
હા, એ પણ અગત્યનું પુસ્તક હતું.
એણે 1960ના દાયકાના જે આદર્શવાદ હતો એના અંત અને લોકોમાં જે ભ્રમ નિરસન આવ્યું હતું એની વાત કરી હતી.
અને એણે જ જાણે ધ વ્હાઇટ આલ્બમ માટે પૃષ્ઠભૂમિ તૈયાર કરી દીધી હતી.
હા, બરાબર. તો હવે આવીએ મુખ્ય પુસ્તક પર, ધ વ્હાઇટ આલ્બમ. આ પુસ્તક મૂળભૂત રીતે કહેવા શું માંગે છે? એનો કેન્દ્રીય વિચાર શું છે?
આ પુસ્તકનો એમ કે મુખ્ય સૂર એ છે કે 1960ના દાયકાના અંતમાં અને 1970ના દાયકામાં અમેરિકામાં જે મોટી ઉથલપાથલ થઈ સામાજિક, રાજકીય, વ્યક્તિગત સ્તરે, એના કારણે લોકોની અને ખુદ લેખિકાની પણ પોતાની આસપાસની દુનિયાને અને પોતાના અનુભવોને એક સળંગ વાર્તા તરીકે જોવાની કે કહેવાની શક્તિ જાણે ભાંગી પડી.
એટલે કે જે જૂની જાણીતી વાર્તાઓ હતી અમેરિકન પ્રગતિની, સમાજમાં વ્યવસ્થાની, વ્યક્તિગત સ્થિરતાની, એ બધી હવે બંધ બેસતી નહોતી લાગતી.
બિલકુલ. દુનિયા અને ખુદ લેખિકા માટે પણ અર્થ પોતે જ જાણે અસ્પષ્ટ બની ગયો હતો, ટુકડાઓમાં વહેંચાઈ ગયો હતો, કશા પર ભરોસો ન કરી શકાય એવું લાગતું હતું.
એટલે જ કદાચ આ પુસ્તક કોઈ સીધી એક રેખામાં ચાલતી દલીલ નથી કરતું.
ના, જરાય નહીં.
એ તો 1968 થી 1978 વચ્ચે લખાયેલા અલગ અલગ નિબંધોનો સંગ્રહ છે.
હા, અને આ નિબંધો અલગ અલગ ટુકડાઓ જેવા છે, છૂટક છૂટક છાપ ઊભી કરે છે, જે એ યુગના વાતાવરણને દર્શાવે છે, ખાસ કરીને કેલિફોર્નિયાના.
જાણે કોઈ કોલાજ બનાવી રહ્યું હોય એવું લાગે.
બરાબર કહ્યું. એક તરફ એ સમયનો વ્યામો, લોકોનો ભ્રમ કેવી રીતે તૂટ્યો, હિંસા, એ બધું છે.
અને બીજી તરફ
લેખિકાની પોતાની જે માનસિક નાજુકતા હતી અને આસપાસ જે અરાજકતા હતી એના પર કોઈ અર્થપૂર્ણ ક્રમ બેસાડવાની એમની પોતાની અક્ષમતાનું પણ પ્રતિબિંબ છે.
અને આ પુસ્તક વાંચનારને પણ એ જ મૂંઝવણ અને અસ્થિરતાનો અનુભવ કરાવે છે.
ચોક્કસ. ચાલો પુસ્તકની અંદર થોડા ઊંડા ઉતરીએ. આપણે દરેક ભાગ પ્રમાણે જવાને બદલે તેના મુખ્ય વિચારો અને ઉદાહરણોને સમજીએ.
હા, એ બરાબર રહેશે. તો સૌથી પહેલી અને મહત્વની વાત તમે કહ્યું એમ વાર્તાનું વિઘટન.
હાજી, આ જ પુસ્તકનો પાયો છે. ડીડીએન શીર્ષક નિબંધમાં જ આ વાત સ્પષ્ટ કરે છે. એમની પેલી પ્રખ્યાત પંક્તિ છે,
આપણે જીવવા માટે આપણી જાતને વાર્તાઓ કહીએ છીએ.
બરાબર. વી ટેલ અવર સેલ્વ્સ સ્ટોરીઝ ઇન ઓર્ડર ટુ લીવ. આનો મતલબ શું? કે આપણે દુનિયાને સમજવા માટે, એમાં આપણું સ્થાન નક્કી કરવા માટે વાર્તાઓ પર, અર્થઘટનો પર આધાર રાખીએ છીએ.
પણ ડીડીએન કહે છે કે એ સમય એવો હતો જ્યારે આ વાર્તાઓ જ તૂટી રહી હતી, એ કામ નહોતી કરી રહી.
અને આ તૂટતી વાર્તાઓના પુરાવા તરીકે તેઓ ઘણા ઉદાહરણો આપે છે, નહીં?
હા, ઘણા બધા. જેમ કે પેલું પ્રખ્યાત રોક બેન્ડ ધ ડોર્સ, એમના રેકોર્ડિંગ સેશન જોવાનો અનુભવ.
એમને કેવું લાગ્યું હતું?
એમને આ બધું જાણે બનાવટી લાગ્યું, દેખાડાનો બળવો હોય એવું. પછી બ્લેક પેન્થર્સની મીટિંગોમાં ગયા,
ત્યાં શું જોયું?
ત્યાં જે ક્રાંતિકારી ભાષણો થતા હતા અને વાસ્તવિકતા હતી, એ બંને વચ્ચે એમને મોટો તફાવત દેખાયો.
અને પેલો કિસ્સો તો સાવ અજીબ છે. ચાર્લ્સ મેન્સનના કુખ્યાત કેસની સાક્ષી હતી લિન્ડા કસાબિયન.
હા,
એના માટે ડ્રેસ ખરીદવા જવાનો અનુભવ. આ કેટલી કેટલી વિચિત્ર અને છતાં રોજિંદી લાગતી વાત છે.
એક તરફ આટલા ભયાનક ગુનાઓ અને બીજી તરફ કપડાંની દુકાનમાં જઈને ડ્રેસ પસંદ કરવો, આ જે વિરોધાભાસ છે,
એ સમયની અસ્તવ્યસ્તતા અને નૈતિક મૂંઝવણ બતાવે છે.
અને વાત અહીં અટકતી નથી. ડીડીએન પોતાના અંગત સંઘર્ષોની વાત પણ બહુ ખુલ્લેઆમ કરે છે.
હા, એમના પોતાના સાયકાયટ્રિક રિપોર્ટનો ઉલ્લેખ કરે છે.
બરાબર. અને આ ફક્ત અંગત કબૂલાત નથી.
ના, એનાથી વિશેષ છે.
એ બતાવવાનો પ્રયાસ છે કે કેવી રીતે વ્યક્તિગત સ્તરે જે ભંગાણ હતું એ વ્યાપક સામાજિક અને સાંસ્કૃતિક અરાજકતાનું જ પ્રતિબિંબ હતું.
જણે બહારની દુનિયાની અંધાધૂંધી એમના મનમાં પણ પ્રવેશી ગઈ હતી.
અને આ બધું તેઓ જે રીતે લખે છે, ટુકડાઓમાં અચાનક વિષય બદલી નાખે, ક્યાંયથી ક્યાંય પહોંચી જાય,
હા, એ શૈલી જ સંદેશ બની જાય છે.
કારણ કે વાસ્તવિકતા જ એટલી ખંડિત અને વિચિત્ર બની ગઈ હતી કે તેને સળંગ રીતે, વ્યવસ્થિત રીતે રજૂ કરવી કદાચ શક્ય જ નહોતી.
બરાબર. હવે બીજા મુદ્દા પર આવીએ, કેલિફોર્નિયા.
હા, ડીડીએન માટે કેલિફોર્નિયા બહુ મહત્વનું છે. એ માત્ર એક ભૌગોલિક સ્થળ નથી એમના માટે.
ના, એનાથી ઘણું વધારે છે. એ અમેરિકન સ્વપ્ન અને એના ભ્રમનું જાણે પ્રતીક છે. એમના કેલિફોર્નિયા રિપબ્લિક વિભાગમાં આની વાત છે.
કયા ઉદાહરણો છે એમાં?
જેમ કે હોલી વોટર નિબંધ, એમાં તેઓ કેલિફોર્નિયાના જે વિરાટ પાણી વ્યવસ્થાપન પ્રોજેક્ટ્સ છે એની વાત કરે છે.
હા, જે રણને હરિયાળું બનાવે છે.
બરાબર. પણ એ સાથે જે દર્શાવે છે કે કેલિફોર્નિયા કેટલું કૃત્રિમ છે, કેટલું એન્જિનિયર્ડ છે. આ પાણીની વ્યવસ્થા જાણે છુપાયેલી શક્તિ અને નિયંત્રણનું પ્રતીક બની જાય છે.
અને પેલું ગેટી મ્યુઝિયમ વાળું, ધ ગેટી.
હા, એ પણ સરસ ઉદાહરણ છે. અઢળક પૈસાથી બનાવેલું, યુરોપિયન વિલાની નકલ જેવું લાગે. ડીડીએનને એ સમૃદ્ધિ, કલા અને સાથે સાથે સંપૂર્ણપણે અપ્રમાણિત કાલ્પનિકતાનું મિશ્રણ લાગે છે, જેણે ઇતિહાસ અને સંસ્કૃતિને ખરીદીને, બનાવીને ઊભા કરી દેવાયા હોય.
એટલે કેલિફોર્નિયા એમના માટે એક એવી જગ્યા છે જ્યાં સપાટી પર બધું ચમકદાર છે, પણ નીચે કંઈક બીજું જ છે. અસ્થિરતા છે, કૃત્રિમતા છે.
બરાબર. અને પાછળથી તેઓ માલિબુના આગ અને ભૂસ્ખલનના ભયની વાત કરે છે. એ પણ આ જ દર્શાવે છે કે પ્રકૃતિની શક્તિ સામે માણસની બનાવેલી વ્યવસ્થા કેટલી કેટલી નાજુક છે. ડીડીએન માત્ર ભૌતિક દુનિયાની જ નહીં, પણ મોટી વિચારધારાઓ અને સામાજિક ચળવળોની પણ વાત કરે છે. અને એમના પ્રત્યે પણ તેઓ થોડા શંકાશીલ લાગે છે.
હા, ચોક્કસ. જેમ આપણે બ્લેક પેન્થર્સની વાત કરી,
હા, એ જ રીતે તેઓ 1970ના દાયકાની શરૂઆતની જે નારીવાદી ચળવળ હતી, ધ વિમેન્સ મૂવમેન્ટ, એની પણ ટીકા કરે છે.
શું કહે છે એના વિશે?
એમને એવું લાગે છે કે આ ચળવળ અમુક ચોક્કસ વૈચારિક મુદ્દાઓ અને ઐતિહાસિક ફરિયાદોમાં વધારે પડતી અટવાયેલી છે,
અને એ સામાન્ય સ્ત્રીઓના રોજબરોજના જે જટિલ અનુભવો છે એનાથી કદાચ થોડી દૂર છે.
હા, એમને એવું લાગે છે. એટલે એવું નથી કે તેઓ નારીવાદના વિરોધી હતા,
પણ
તેઓ કોઈપણ વિચારધારા કે ચળવળ જે જિંદગીની જટિલતાને સરળ સૂત્રોમાં બાંધવાનો પ્રયાસ કરે તેના પ્રત્યે શંકાશીલ હતા. એમને લાગતું હતું કે આવી વાર્તાઓ વાસ્તવિકતાની જે અસ્પષ્ટતા છે, જે ગૂંચવણો છે, એને પૂરો ન્યાય નથી આપતી.
અને આ જે ભ્રમ નિરસન છે એ ખાલી કેલિફોર્નિયા કે અમેરિકા પૂરતું નથી. જ્યારે તેઓ હવાઈ જેવા સ્થળોનો પ્રવાસ કરે છે, ઇન ધી આઇલેન્ડ્સ,
હા, ત્યારે પણ એ જ વાત આવે છે.
પ્રવાસીઓને જે સ્વર્ગ જેવી છબી દેખાડવામાં આવે છે એની પાછળની વાસ્તવિકતા, જેમ કે ત્યાં અમેરિકન સૈન્યની હાજરી, વંશીય તણાવ, આર્થિક અસમાનતા, એ બધું તેઓ ઉજાગર કરે છે. જાણે કહેવા માંગતા હોય કે કોઈ પણ સરળ વાર્તા પર સહેલાઈથી ભરોસો ન કરો, બધું તપાસવું જરૂરી છે.
અને આ બધાની વચ્ચે એક લેખક તરીકે, પત્રકાર તરીકે પોતાની ભૂમિકા પર પણ તેઓ સવાલ ઉઠાવે છે.
હા, પેલો નિબંધ છે ને, ઓન કીપિંગ અ નોટબુક,
હા, બહુ સરસ નિબંધ છે.
એમાં તેઓ કહે છે કે નોટબુક એ કંઈ તથ્યોનો સંગ્રહ નથી, એ તો છાપો, લાગણીઓ, યાદ રહી ગયેલા નાના નાના ટુકડાઓ નોંધવાની જગ્યા છે.
એટલે ફરી એ જ વાત પર ભાર મૂકે છે કે સત્ય કદાચ કોઈ એક મોટી સળંગ વાર્તામાં નથી,
પણ અનુભવની નાની વ્યક્તિલક્ષી ક્ષણિક વિગતોમાં કદાચ વધારે જોવા મળે છે.
તો આટલી બધી ચર્ચા પછી જો આપણે પુસ્તકના મુખ્ય સંદેશા કે થીમ્સ તારવવા હોય તો કયા કયા ગણાવી શકાય?
મને લાગે છે કે પહેલો અને સૌથી મુખ્ય સંદેશ તો એ જ છે, સુસંગત વાર્તાનું પતન.
હા,
એ સમયમાં અમેરિકન સમાજ જે વાર્તાઓ પર, જે ભરોસા પર જીવતો હતો, પ્રગતિની, વ્યવસ્થાની, વ્યક્તિગત સંતુલનની, એ બધી વાર્તાઓ પરથી વિશ્વાસ ઉઠી ગયો હતો, એ ભાંગી પડી હતી.
બીજું, વ્યક્તિગત અને રાજકીય કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે. ડીડીયનની પોતાની મનોવૈજ્ઞાનિક સ્થિતિ એ સમયના વ્યાપક સામાજિક વિઘટનને સમજવાનું એક સાધન બની જાય છે. આપણી અંદરની દુનિયા અને બહારની દુનિયા અલગ નથી, એ જોડાયેલી છે.
ત્રીજું, પેલું કેલિફોર્નિયાનું ઉદાહરણ, ભ્રમ અને વાસ્તવિકતા વચ્ચેનો તફાવત.
બરાબર, ઘણીવાર જે દેખાય છે તે હોતું નથી. સપાટી નીચે છુપાયેલી શક્તિઓ, અસ્થિરતાઓ કામ કરતી હોય છે, અને આ વાત કદાચ દરેક સમાજને, દરેક જગ્યાને લાગુ પડે.
ચોક્કસ.
અને ચોથું, પેલી મોટી વિચારધારાઓ અને સરળ જવાબો પ્રત્યે શંકા.
હા,
ડીડીએન આપણને સતત યાદ અપાવે છે કે દુનિયા જટિલ છે. કોઈ એક વિચારધારા કે ચળવળ બધા જવાબો આપી શકતી નથી.
અને પાંચમું, જે મને બહુ સ્પર્શી ગયું, સતત રહેતી ચિંતા અને ભયની ભાવના.
સાચી વાત, ડીડીએનના લખાણમાં ભલે એક પ્રકારની ઠંડક હોય, પણ એની નીચે એક અસ્વસ્થતા, એક અસ્થિરતાનો અહેસાસ સતત રહે છે.
જાણે કંઈ ખોટું થઈ રહ્યું છે, અથવા ગમે ત્યારે થઈ શકે છે. આ કદાચ આધુનિક જીવનની એક ઓળખ જેવી બની ગઈ છે. નહીં,
કદાચ.
અને આજના ભારતમાં પણ આપણે આ બધું ક્યાંક ને ક્યાંક અનુભવીએ જ છીએ. ઝડપી સામાજિક તકનીકી ફેરફારો, મીડિયા દ્વારા રજૂ થતી અસંખ્ય વાર્તાઓ,
અને ક્યારેક સત્ય શું છે તે નક્કી કરવું કેટલું મુશ્કેલ બની જાય છે.
શું આપણે પણ ડીડીએનની જેમ આપણી પોતાની વાર્તાઓના ભંગાણનો સામનો કરી રહ્યા છીએ? એ ખરેખર વિચારવા જેવું છે.
ચોક્કસ. અને પુસ્તકમાં કેટલાક એવા વિચારો છે, એવા વાક્યો છે જે વારંવાર યાદ આવે.
પેલું વાક્ય તો હવે ક્લાસિક બની ગયું છે, આપણે જીવવા માટે આપણી જાતને વાર્તાઓ કહીએ છીએ.
હા, આ ફક્ત શબ્દો નથી, પણ આપણા અસ્તિત્વનો આધાર છે. આપણે અર્થ શોધીએ છીએ અને એ વાર્તાઓ દ્વારા શોધીએ છીએ.
પણ જ્યારે એ વાર્તાઓ જ તૂટે કે કામ ન કરે ત્યારે શું થાય, એ મોટો પ્રશ્ન છે.
અને બીજું, જ્યારે તેઓ પોતાના સાયકિયાટ્રિક રિપોર્ટનું વર્ણન કરે છે, એને શું કહે છે? શંકાવાદને વીરતાના સ્તરે ઉન્નત કરતો દસ્તાવેજ.
અનુભવની હઠીલી અવ્યવસ્થાનો પુરાવો.
હા, અહીં તેઓ પોતાની સ્થિતિને નબળાઈ તરીકે નથી જોતા, પણ અતાર્કિક દુનિયા સામે એક તાર્કિક, ભલે વિચિત્ર લાગે, પણ એક પ્રતિભાવ તરીકે રજૂ કરે છે. આ ખરેખર પ્રભાવશાળી છે.
અને કેલિફોર્નિયા વિશેનું તેમનું અવલોકન, શહેરનું સળગવું એ લોસ એન્જલ્સની પોતાની ઊંડામાં ઊંડી છબી છે.
આ વાક્ય સપાટી પરની ચમક નીચે રહેલા વિનાશના, અંધાધૂંધીના ભય તરફ ઇશારો કરે છે.
અને એમની નિખાલસ કબૂલાત પણ યાદ રાખવા જેવી છે. હું અહીં એવા સમય વિશે વાત કરી રહી છું જ્યારે મેં મારી જાતને કહેલી બધી વાર્તાઓના આધાર પર શંકા કરવાનું શરૂ કર્યું.
આ એકદમ સીધી વાત છે. ઊંડા ભ્રમ નિરાસણ અને વાર્તાત્મક કટોકટીને સ્પષ્ટપણે રજૂ કરે છે.
તો આ બધી વાતો જાણીને આ પુસ્તકમાંથી આપણે રોજિંદા જીવન માટે શું શીખી શકીએ, શું ઉપયોગી છે?
મને લાગે છે કે સૌથી પહેલી અને મહત્વની વાત છે મીડિયા સાક્ષરતા.
એટલે
કે આજે આપણી સામે સતત સમાચાર, સોશિયલ મીડિયા, રાજકારણીઓ, જાહેરાતો આ બધા દ્વારા સુઘડ વ્યવસ્થિત વાર્તાઓ રજૂ કરવામાં આવે છે.
હા, બધું બરાબર ગોઠવેલું હોય એવું લાગે.
ડીડીએન આપણને શીખવે છે કે આવી વાર્તાઓ પર સવાલ ઉઠાવવા, એમાં રહેલા ખાલીપા, વિરોધાભાસ અને પેલી હઠીલી અવ્યવસ્થાને જોવાનો પ્રયાસ કરવો.
બીજો, આપણા પોતાના સમયની જે ચિંતાઓ છે તેને સમજવામાં પણ આ પુસ્તક મદદ કરી શકે છે.
કેવી રીતે?
આજે પણ આપણે રાજકીય ધ્રુવીકરણ જોઈએ છીએ, સામાજિક તણાવ અનુભવીએ છીએ, ભવિષ્ય પ્રત્યે અનિશ્ચિતતા છે. ડીડીએનનું એ સમયનું ચિત્રણ આપણને આપણી પોતાની સ્થિતિનું વિશ્લેષણ કરવા માટે એક સંદર્ભ, એક માળખું પૂરું પાડે છે.
અને પેલી વિગતોનું મહત્વ, સત્ય ઘણીવાર મોટી હેડલાઇન્સ કે ભવ્ય સિદ્ધાંતોમાં નથી હોતું,
પણ નાની નક્કર વિગતોમાં છુપાયેલું હોય છે. આ વાત તો જીવનના દરેક ક્ષેત્રમાં ઉપયોગી છે, સંબંધોમાં, કામમાં, કોઈ પણ નિર્ણય લેવામાં.
અને છેલ્લે, અસ્પષ્ટતા અને જટિલતાને સ્વીકારવાની વાત.
દુનિયા બ્લેક એન્ડ વ્હાઇટ નથી હોતી.
બરાબર.
મોટાભાગના મુદ્દાઓ જટિલ હોય છે. ડીડીએન આપણને સરળ જવાબો અને ફટાફટ નૈતિક નિર્ણયો પર પહોંચી જવાને બદલે પરિસ્થિતિની ગૂંચવણોને સમજવા અને સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરે છે. આ પુસ્તક વિશે વાત કર્યા પછી તમારા મનમાં કઈ વાત સૌથી વધુ રહી ગઈ?
મારા માટે સૌથી મોટી વાત એ છે કે સત્ય અને અર્થઘટન કેટલા વ્યક્તિલક્ષી હોઈ શકે છે, અને એક પત્રકાર કે લેખક તરીકે સંપૂર્ણ સત્ય કહેવાનો દાવો કરવો કેટલું મુશ્કેલ છે એની જે પ્રામાણિક સ્વીકૃતિ ડીડીએનના લખાણમાં જોવા મળે છે એ બહુ મહત્વનું છે.
અને મારા માટે સૌથી પ્રભાવશાળી બાબત એ રહી કે ડીડીએન કેવી રીતે પોતાના અંગત અનુભવો, એમની ચિંતા, એમની માનસિક સ્થિતિ ને એ સમયના વ્યાપક સાંસ્કૃતિક પ્રવાહો સાથે જોડે છે.
હા, એ કડી બહુ સરસ રીતે બેસાડે છે.
એ આપણને યાદ અપાવે છે કે આપણે સમાજથી અલગ નથી. આપણું આંતરિક જગત અને બહારનું જગત એકબીજા સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે.
તો અંતે એમ કહી શકાય કે ધ વ્હાઇટ આલ્બમ આપણને વિચારતા કરી મૂકે છે આપણી વાસ્તવિકતાની સમજ કેટલી નાજુક, કેટલી બનાવેલી વાર્તાઓ પર ટકેલી છે.
અને જ્યારે આ વાર્તાઓ તૂટે છે ત્યારે વ્યક્તિગત અને સામાજિક સ્તરે કેવી ઉથલપાથલ સર્જાય છે એનું ચિત્ર આપે છે. અર્થ શોધવાનો પ્રયાસ સતત ચાલુ રાખવાનું મહત્વ સમજાવે છે. પણ એક છેલ્લો વિચાર
બોલો.
ડીડીએને તો 60 અને 70ના દાયકાની તૂટતી વાર્તાઓ જોઈ. આજે 21મી સદીમાં એવી કઈ મોટી પ્રબળ વાર્તાઓ છે જે કદાચ એટલી જ નાજુક હોઈ શકે? અને શું આપણને એની તિરાડો અત્યારથી દેખાવાની શરૂઆત થઈ ગઈ છે કે કેમ?
આ તો બહુ જ વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.